நமோரியந்தானம் நமோ சித்தானம் நமோ ஆயரியானம் நமோ வஜ்ராயானம் நமோலோயே சவசாஹூனம் ஜேஸ்வரூப சமஜா வினா காம்யோ துக்க அனந்த் சமஜாயூதே பத நமோ ஸ்ரீ சதகுரு பகவன். தேஹ சதா ஜேனீ தசா வர்த்தே தேஹாதி தே ஜ்ஞானீ நா சரணமா கோ வந்தனகணி. ஆத்மசித்தி சாஸ்திர விராஜமான் சே આપણી ચર્ચા અંતિમ આત્મસિદ્ધિ શાસ્ત્રની જે ગાથાઓ છે એના ઉપર ચાલી રહી છે. આપણે આજે 136, 38, 136, 137, 138 અને 139 36, 37, 38 અને 39 ચાર ગાથા ઉપર આપણે આજે સ્વાધ્યાય કરવાનો છે. બસ આજે અને હવે નેક્સ્ટ વીક આપણે મળશું અંતિમ આત્મસિદ્ધિ શાસ્ત્રની ત્રણ ગાથા 40 અને એના પછીની 41 અને 42 એટલે 140, 141, 142. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં ટોટલ 142 ગાથાઓ છે. આપણે સંપૂર્ણ પહેલેથી લઈને છેલ્લી આ ગાથા સુધી પૂર્ણ ચર્ચા કરશું. બે ક્લાસમાં આત્મસિદ્ધિ શાસ્ત્રનો સ્વાધ્યાય આપણો પૂરો થશે. એના પછી જોઈએ આપણે આગળ. દર બુધવારે એવો વિચાર છે કે કૃપાળુ દેવના જે અલગ અલગ અદભુત રહસ્યમય પદો છે એના ઉપર આપણે સ્વાધ્યાય ચાલુ રાખીએ. વિશેષ ચર્ચા કર્યા બાદ તમને સોલ સાયન્સ ના ગ્રુપ ઉપર મેસેજ મૂકવામાં આવશે, તો એ જોજો. 136 નંબરની ગાથા જો, ચારે ગાથા બહુ સરસ છે. એમાં જે 138 નંબરની જે ગાથા છે એ ગાથા બહુ સરસ છે. પહેલા આપણે 136, 137 આ બે ગાથા જોઈએ. ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત પામે નહીં સિદ્ધત્વને રહે ભ્રાંતિમાં સ્થિર. બહુ સરસ ગાથા છે. ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત, એટલે શું કહેવા માંગે છે કે ઉપાદાન અને નિમિત કોઈ પણ જયારે કાર્ય થાય, થોડીક આની ભૂમિકા આપણે સમજીએ. કોઈ પણ જયારે કાર્ય થાય ત્યારે બે કારણની નિયમથી હાજરી હોય છે. કયા બે કારણ? એક ઉપાદાન કારણ અને એક નિમિત્ત કારણ. ઉપાદાન કોને કહેવાય? ઉપાદાન કોને કહેવાય અને નિમિત્ત કોને કહેવાય? જે સ્વયં, સાંભળજો ધ્યાનથી, જે સ્વયં કાર્યરૂપે પરણમે, જે સ્વયં કાર્યરૂપે પરણમે એને કહેવાય ઉપાદાન. અને જ્યારે ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે જેની અનુકૂળ હાજરી, એટલે કે જેના ઉપર અનુકૂળતાનો આરોપ આપવામાં આવે એને નિમિત્ત કહેવામાં આવે. જેવી રીતે આપણે બહુ પ્રસિદ્ધ ઉદાહરણ લઈએ કે માટીમાંથી ઘડો બન્યો તો જેમાં બધું ઘટિત થશે. માટીમાંથી બન્યો ઘડો, અને જ્યારે ઘડો બન્યો ત્યારે હાજરી હતી નિમિત્તની, એટલે કે કુંભારની હાજરી હતી. તો કુંભાર છે નિમિત્ત, માટી છે ત્રિકાળી ઉપાદાન, અને ઘડો છે ક્ષણિક ઉપાદાન. કે માટી માંથી કાર્ય થયું, માટી પોતે ઘડા રૂપે પરિણમી, માટી પોતે ઘડા રૂપે પરિણમી, બરાબર. તો જે પોતે કાર્ય રૂપે ઘડા રૂપે પરિણમે એને ઉપાદાન કહેવાય. એને કયું ઉપાદાન કહેવાય? ત્રિકાળ ઉપાદાન. કારણ કે માટીમાં ઘડો બનવાની ત્રિકાળ શક્તિ મોજુદ છે. માટીમાં ઘડો બનવાની ત્રિકાળ શક્તિ મોજુદ છે કે નહીં? બરાબર. હવે જયારે સમય આવશે, જયારે એમાંથી ઘડો બનવાનો કાળ પાકશે, માટીનું ઘડા રૂપે પરિણમન થવાની યોગ્યતા પાકશે, ત્યારે શું થશે? ત્યારે શું થશે? તો કે એ સ્વયં ઘડા રૂપે માટી પરિણમશે. હવે માટીમાંથી ઘડો બન્યો ત્યારે સામે કોણ હશે? ત્યારે તો કે અનુકૂળ નિમિત્ત હશે, હશે ને હશે, એટલે કુમાર હશે ને હશે, નિયમથી હશે. પણ કુમારે શું કર્યું? માટીમાં ઘડામાં કાંઈ નહીં, કુમારની ત્યાં હાજરી હતી. કુમાર તો ખરેખર એક ઘડો બન્યો એમાં અકર્તા હતો. કુમારે શું કર્યું? કુમારે કઈ કર્યું કે નહીં? તો કુમારે ઘડો બનાવવાનો વિકલ્પ કર્યો. કુમારે ઘડો બનાવવાની ઈચ્છા કરી કે હું સારો ઘડો બનાવું, હું નાનો ઘડો બનાવું, હું મોટો ઘડો બનાવું, હું આ ગ્રાહક માટે ઘડો બનાવું, હું ઓલા માટે ઘડો બનાવું, હું ઘર માટે ઘડો બનાવું, હું આવો ડિઝાઇન વાળો ઘડો બનાવું. તો એ જે અંદરમાં કુમારના વિકલ્પો ચાલ્યા, કુમારે વિકલ્પનો કરતા છે. કુમારે ત્યાં શું કર્યું? જયારે માટીમાંથી ઘડો બન્યો તો કુમારનો શું રોલ હતો? કુમારે કઈ કર્યું કે નહીં? તો કે હા, કુમારે શું કર્યો? તો કુમારે શું કર્યું? તો કે ઘડો બનાવવાનો વિકલ્પ કર્યો અને એની ત્યાં હાજરી હતી. એના ઉપર નિમિત્તનો આરોપ આવ્યો. ક્યારે? કે જયારે માટીમાંથી ઘડો બન્યો ત્યારે. ઉપાદાનમાં કાર્ય થયું ત્યારે નિમિત્ત ઉપર આરોપ આપવામાં આવે છે. અગર ઉપાદાનમાં કાર્ય ન થાય તો ત્યાં નિમિત્ત ઉપર આરોપ આપવામાં નહીં આવે. નિમિત્ત નિમિત્ત નહીં કહેવાય, વસ્તુ નિમિત્ત નહીં કહેવાય. તો એ રીતે શું વાત થઈ? કે કોઈ પણ કાર્ય જયારે થાય છે ત્યારે બે કારણ હોય છે, એક ઉપાદાન કારણ અને એક નિમિત્ત કારણ. નિમિત્ત ઉપર આરોપ આપવામાં આવે છે અને ઉપાદાન વાસ્તવિક કારણ છે. હવે ઉપાદાન બે પ્રકારના છે, એક ત્રિકાળી ઉપાદાન, એક ક્ષણિક ઉપાદાન. ત્રિકાળી ઉપાદાન માટી છે અને ક્ષણિક, ક્ષણિકતામાં નહોતું અને થયું, ઘડો નહોતો અને ઘડો થયો, તો જે ઘડો થયો એ ક્ષણિક ઉપાદાન રૂપ કાર્ય છે, બરાબર. અને માટી તો હતી, તો જે હતું એ ત્રિકાળ, જે થયું એ ક્ષણિક. કારણ કે ઘડો તૂટી જશે, જૂનો થઈ જશે, એમાંથી બીજું કઈ બનશે, તો એ બદલાય છે. તો ક્ષણિક ઉપાદાન બદલાય, ત્રિકાળ ઉપાદાન કાયમ રહે. અને નિમિત્ત ઉપર જયારે કાર્ય થાય ત્યારે આરોપ થાય. તો હવે આ ગાથામાં શું કહેવા માંગે છે કૃપાળુદેવ? કે ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત પામે નહીં સિદ્ધત્વને રહે ભ્રાંતિમાં સ્થિર. એટલે શું કહે છે? કે ઉપાદાનનું નામ લઈ વાણીમાં વચનમાં ઉપાદાનની મોટી મોટી વાતો કરે છે કે કામ તો ઉપાદાનથી થવાનું છે, અને નિમિત્તને શું કરે છે? તજે છે. તજે છે એટલે નિમિત્તને તજે છે નો અર્થ શું છે? તો કે નિમિત્તને તજે છે એટલે નિમિત્ત નો અનાદર કરે છે, નિમિત્ત ગણતો નથી. જો એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત સમજવા જેવી છે કે જયારે સમ્યક દર્શન થશે ત્યારે સમ્યક દર્શન થશે પોતાના આત્મામાં અને પોતાના આત્માના આશ્રયથી. તો ત્યાં નિમિત્તનો કોઈ રોલ છે કે નહીં? નિમિત્તનું બહુમાન આવવું જોઈએ કે નહીં? નિમિત્તનું અસ્તિત્વ છે કે નહીં? નિમિત્તની ભક્તિ આવી જોઈએ કે નહીં? નિમિત્તનો ઉપકાર ભાસવો જોઈએ કે નહીં? બરાબર છે. તો કે નિમિત્તનો પણ ત્યાં બહુમાન આવવું જોઈએ. તમે નિમિત્તે ઉડાવી દો એમ કહીને કે કામ તો ઉપાદાનથી થવાનું છે, નિમિત્તનું શું કામ છે, કુમારનું શું કામ છે? કુમાર હશે ત્યાં, નિમિત્ત હશે ત્યાં, એની હાજરી હશે ત્યાં, સમજાય છે? તો નિમિત્તે તજી ન શકો, નિમિત્તનો અનાદર ન કરી શકો, નિમિત્તને ઉડાવી ન શકો. નિમિત્તની પણ ત્યાં ઉપસ્થિતિ છે, નિમિત્તની પણ ત્યાં મહિમા છે. જે રીતના દવાથી આપણે સારું થઈએ છીએ, ડોક્ટરથી સારા થઈએ છીએ, તો ડોક્ટરને આપણે નિમિત્ત છે ને? ડોક્ટર તો અહીંયા સાતાનો ઉદય આવ્યો, શરીર પરમન સારું થવાનું હતું તો થયું, તો ડોક્ટર નિમિત્ત છે. તો ડોક્ટરને આપણે થેન્ક યુ કહીએ છીએ કે નહીં? એનું બહુમાન કરીએ છીએ કે નહીં? એના પ્રત્યે અવભાવ આવે છે કે નહીં? એના પ્રત્યે થેન્ક્સ નો ભાવ આવે છે કે નહીં? તો કહે છે કે તમે ખાલી નિમિત્ત ઉડાવી દેશો તો નહીં ચાલે, નિમિત્ત થી કાર્ય થાય છે એમ માનશો તો નહીં ચાલે, નિમિત્ત નો સ્વીકાર નહીં કરો તો પણ નહીં ચાલે, નિમિત્ત ના અધીન રહેશો તો પણ નહીં ચાલે, ઉપાદાન ની ખાલી વાતો કરશો તો પણ નહીં ચાલે. કોઈ સમજાય કે ઉપાદાન ની વાણીમાં ખાલી મોટી મોટી વાતો કરશો તો નહીં ચાલે. તો કામ તો કે ઉપાદાન ના લક્ષ્ય અને નિમિત્ત ની હાજરી માં થશે. બહુ સરસ આ બે નો સુમેળ બતાવ્યો છે. ઉપાદાન નું નામ લઈ એ જે તજે નિમિત્ત પામે નહીં સિદ્ધત્વ ને રહે ભ્રાંતિ માં સ્થિત, એવો જીવ ભ્રાંતિ માં સ્થિત રહેશે, સિદ્ધત્વ ને નહીં પામે, સમ્યક્ત ને નહીં પામે, સુખ ને નહીં પામે, ધર્મ ને નહીં પામે, વિપ્રાપ્તા ને નહીં પામે, આનંદ ને નહીં પામે, મોક્ષ માર્ગ ને નહીં પામે, સંવર નિજરા મોક્ષ ને નહીં પામે, આત્મા ને નહીં પામે, જે ખાલી ઉપાદાન ની વાતો કરીને નિમિત્ત ને તજે. બહુ સમજવા જેવી વાત છે. ઉપાદાન નું નામ લઈ, હા કામ તો આત્માના આશ્રય થી થશે, પણ કામ આત્માના આશ્રય થી થશે સમજાય છે, એ તારી દ્રષ્ટિમાં હોવું જોઈએ. અને નિમિત્ત થી કઈ થતું નથી તો મંદિર કેમ જઈએ? તમે એક બાજુ તો એમ કહો છો કે નિમિત્ત અકર્તા છે, નિમિત્ત અકર્તા છે, તો પછી મંદિર જવાનું કેમ કહો છો? ભગવાનના દર્શન કરવાનું કેમ કહો છો? પૂજા કરવાનું કેમ કહો છો? એમ કરીને ઘણા નિમિત્ત નો નિષેધ કરીને નિમિત્ત ને ઉડાવી દે. જયારે નિમિત્ત થી કામ થતું જ નથી તો નિમિત્ત ના અધીન કેમ રહીએ? અરે નિમિત્ત ના અધીન રહેવાની વાત નથી, નિમિત્ત થી કામ થશે એમ માનવાની વાત નથી, અને નિમિત્ત ને ઉડાવવાની વાત પણ નથી. નિમિત્ત ને ઉડાવવાની વાત નથી, નિમિત્ત ના અધીન રહેવાની વાત નથી, નિમિત્ત ના પરાધીન રહેવાની વાત નથી, નિમિત્ત ને ગોતવા જવાની વાત નથી, નિમિત્ત ને રાખવાની વાત નથી. અરે આખો સુમેળ એટલો બધો સરસ સુવ્યવસ્થિત સુવ્યવસ્થિત વ્યવસ્થા છે કે અંતરમાં તું ઉપાદાન નો આશ્રય કરે અને બહારમાં નિમિત્ત નો હોય તો બને નહીં. જયારે સમ્યક દર્શન થવાનું હોય જે જીવને, એને સમ્યક દર્શન થાય એની પહેલા એને યોગ્ય નિમિત્ત મળે મળે ને મળે. સમ્યક દર્શન ની વિધિ સમજાવનાર ગુરુ મળે મળે ને મળે. સમ્યક દર્શન જેના આશરે પ્રગટ થવાનું છે એવો શુદ્ધાત્મા એનું સ્વરૂપ સમજાવનાર નિમિત્ત મળે મળે ને મળે. હવે બોલો, જે સાચો આત્માર્થી હોય નિમિત્ત ને કેવી રીતના તરસે? બોલો, જે સાચો મુમુક્ષુ છે, આત્માર્થી છે, સાધક છે, ભવ્ય જીવ છે, નિકટ ભવ્ય છે, જેનું ઉપાદાન માં કામ થવાનું છે, જેનો સંસાર નો કિનારો નજીક આવી ગયો છે, એ ત્રણ કાળમાં નિમિત્ત નહીં કરી શકે. અને જેની હજી દિલ્હી દૂર છે, કામ નથી થવાનું, એ નિમિત્ત ને કર્યા વગર નહીં, એ નિમિત્ત ની નજીક માં આવશે જ નહીં, એ નિમિત્ત ઉડાવી દેશે, એમ ઉડાવી દેશે. અરે શું ભગવાન ભગવાન, શું મંદિર, શું દર્શન, આખો દિવસ ભગવાન ભગવાન, આખો દિવસ આત્મા આત્મા, એમ કરીને ઉપાદાન ને પણ ઉડાવી દેશે, નિમિત્ત ને પણ ઉડાવી. પણ જે સચ્ચો જીવ છે, ભવ્ય જીવ છે, નિકટ ભવ્ય છે, આત્માર્થી છે, મુમુક્ષુ છે, યોગ્ય છે, પાત્ર છે, વૈરાગી છે, વિરક્ત છે, સંસાર થી થાક્યો છે, ભવભ્રમણ થી થાક્યો છે, વિભાવના પરિણામ નું ફળ નો વિચાર કરીને ડર્યો છે, એવો જીવ નહીં નિમિત્ત ને તટશે, ન ઉપાદાન ને તટશે. એને જેટલું બહુમાન અંદરમાં દ્રષ્ટિમાં ઉપાદાન નું છે, એટલું જ્ઞાનમાં બહુમાન નિમિત્ત નું છે. શ્રદ્ધાનમાં ઉપાદાન નું બહુમાન અને જ્ઞાનમાં ઉપાદાન નિમિત્ત નો વિવેક. પાછું, શ્રદ્ધાનમાં ઉપાદાન નું બહુમાન, ઉપાદાન ની દ્રષ્ટિ, શ્રદ્ધાનમાં દ્રષ્ટિમાં ઉપાદાન નું બહુમાન. ત્રિકાળી ઉપાદાન, ત્રિકાળી ઉપાદાન, નિત્ય ટકતો એવો શાશ્વત ધ્રુવ વિનાયક ભાવ અપરિણામી તત્વ, એનું બહુમાન. શ્રદ્ધાનમાં અને જ્ઞાનમાં ઉપાદાન નિમિત્ત દેવ નો વિવેક, ઉપાદાન નિમિત્ત દેવ નું જ્ઞાન, નિમિત્ત બહુમાન, નિમિત્ત ની ભક્તિ, નિમિત્ત નો આદર. વિચાર કરો, ગુજરાતી ને નિમિત્ત નો કેટલો આદર હતો, ગુજરાતી ની શ્રદ્ધામાં શું વાત નહોતી કે નિમિત્ત થી કામ નથી થતું? કયા દિવસે ગુજરાતી એ ભગવાન ના દર્શન છોડ્યા? કયા દિવસે ગુરુદેવશ્રીએ પ્રવચન છોડ્યું? કયા દિવસે ગુરુદેવશ્રીએ જીનવાણી નું અવલંબન છોડ્યું? કયા દિવસે ગુરુદેવશ્રીએ સમયસાધી ગ્રંથાધિરાજ ને ઢોક આપવામાં છૂટ્યા? કયા દિવસે ગુરુદેવશ્રી ભક્તિ કરવામાં છૂટ્યા? કેવો અદભુત સુમેળ હતો ઉપાદાન નિમિત્ત નો ગુરુદેવશ્રી ના જીવન, કેવો અદભુત સુમેળ હતો નિશ્ચય વ્યવહાર નો ગુરુદેવશ્રી ના જીવન. ઉપાદાન નું નામ લઈ એ જે તજે નિમિત્ત પામે નહીં સિદ્ધત્વ ને, જે નિમિત્ત ને તજે છે, ઉપાદાન ની ખાલી વાતો કરે છે, આત્મા તો કરતા છે, આત્મા તો કરતા છે, હું ક્યાં ખાઉં છું, હું ક્યાં પીવું છું, અને પછી સ્વચ્છંદે પ્રવર્તે, પ્રમાદે પ્રવર્તે, અનર્ગળ પ્રવૃત્તિ કરે, હિંસા આદિ કરવામાં ડરે નહીં, ઉપાદાનનું નામ લઈ, નામ લઈએ છે, આત્મા તો કરતા છે, હું તો ઉપાદાન છું, હું તો શુદ્ધ છું, હું તો વર્તમાનમાં શુદ્ધ છું, અને તું સ્વભાવથી શુદ્ધ છે, તું વર્તમાનમાં સ્વભાવથી શુદ્ધ છે, તારી પ્રણતિમાં વર્તમાનમાં મલિનતા છે. અને આવા કેસમાં અગર તું નિમિત્તનું અવલંબન છોડી દેશે, જીન ધર્મનું અવલંબન છોડી દેશે, તું સ્વાધ્યાયનું અવલંબન છોડી દેશે, તું ભગવાનનું અવલંબન છોડી દેશે અને ઉપાદાનનું શરણું નહીં લે, તો તું ક્યાં જઈને પડશે? થોડો વિચાર તો કરો. બહુ ગજબ ગાથા. ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત પામે નહીં સિદ્ધત્વને રહે ભ્રાંતિમાં સ્થિત. એવો જીવ ભ્રાંતિમાં સ્થિત છે. એવા જીવને કોઈ પણ પ્રકારનો વિનય વિવેક નથી. ભ્રાંતિ ભ્રાંતિમાં સ્થિત છે. એને ભ્રમ ભ્રમ છે. ભ્રમ મોહનો ભ્રમ મિથ્યાત્વ હાવી થઈ ગયો છે એ જીવના ભાવોમાં અભિપ્રાય. તો હવે ઉપાદાનનું ખાલી નામ નથી લેવાનું, ઉપાદાનની ચર્ચા નથી કરવાની, ઉપાદાનની ખાલી ગોષ્ઠીઓ નથી કરવાની, પણ ઉપાદાનનું અવલંબન લેવાનું. કયા ઉપાદાનનું? ત્રિકાળ ઉપાદાન. ત્રિકાળી ઉપાદાન કારણ, જે ત્રિકાળ, જે તક્તો, જે નિત્ય, જે શુદ્ધ એવો ભાવ સ્વભાવ છે, એનું અંદરમાં અવલંબન લેવાનું છે. અને અવલંબન લેતા જયારે સંપૂર્ણ પ્રણતિઓ બધી જ જયારે પ્રણતિ અંતર્મુખ થશે, સર્વ ગુણાંશ સમ્યક શ્રદ્ધાન અંદરમાં હું જ્ઞાયક છું એવું અહમ થશે, જ્ઞાનમાં હું જ્ઞાયક છું એવું જ્ઞાન થશે, ચારિત્રમાં પોતાના જ્ઞાયકમાં સ્થિરતા થશે, જ્ઞાનમાં એકાગ્રતા થશે, ધ્યાન થશે, લીનતા થશે, રાગ દ્વેષ વગરની પ્રણતિ વિતરાગ ભાવ પ્રગટ થશે, ત્યારે તારી પ્રણતિમાં અતિન્દ્રિય આનંદના ફુવારા ફૂટશે, તને સુખ શાંતિ આનંદની પ્રાપ્તિ થશે, અને ત્યારે તને ખરેખર નિમિત્તનું બહુમાન આવ્યા વગર રહેશે. નિમિત્તનું સાચું બહુમાન, નિમિત્તની સાચી મહિમા, નિમિત્તની સાચી ભક્તિ, નિમિત્તનું સાચું જ્ઞાન, નિમિત્તનું સાચું સ્વરૂપ જ્ઞાની ધર્માત્મા સમજે છે. અજ્ઞાનીને એની ખબર જ નથી કે નિમિત્તનું ખરેખર શું સ્વરૂપ છે. આ દેહશાસ્ત્ર ગુરુ મળ્યા છે એ કોઈ મહાન પુણ્યના ઉદય આપણને પ્રાપ્ત થયા છે. આપણને શું કહેવા માંગે છે, આપણને ક્યાં લઈ જવા માંગે છે, આપણને કયા સ્વરૂપમાં સ્થિર કરવા માંગે છે, આપણને કેવી આનંદની ઉપલબ્ધિ કરાવવા માંગે છે, જે પોતે જે દશાને અનુભવી રહ્યા છે, જે દશાને ભોગવી રહ્યા છે, પોતે જે દશા રૂપે પરણમી રહ્યા છે, પોતે જે આનંદ રૂપે પરણમી રહ્યા છે, અકારણ કરુણાવશ એ જ્ઞાનીઓને, આચાર્યોને, ઉપાધ્યાયોને, સાધુઓને, ભગવંતોને અંદરથી એવો જ્ઞાનીઓને ભાવ આવે છે, વિકલ્પ આવે છે, ઉપયોગ બહાર આવતા, કે જગતના બધા જીવો આ તત્વને પામે, જગતના બધા જીવો સુખ શાંતિ આનંદને પામે, જગતના બધા જીવો ધર્મને પામે, આત્માને પામે અને સંસારના ભયંકર દુઃખોથી છૂટે, મુક્ત થાય એવી ભાવના, એવી ભાવના જ્ઞાનીઓ આપણા બધા માટે ભાવે છે. અને એટલે માટે આ પદોની રચના, ગ્રંથોની રચના, ગાથાઓની રચના, ટીકાઓની રચના, આ બધી રચનાઓ જ્ઞાનીઓ આપણી માટે કરે છે, આપણને આપણા સ્વરૂપ સુધી લઈ જવા માટે. હવે આપણને ના ઉપાદાનની મહિમા આવે, ના નિમિત્તની આપણને મહિમા આવે, ના આપણને એનું બહુમાન આવે, તો બોલો આપણો જીવન ક્યાં જઈ રહ્યું છે, આપણા ક્યાં ઉતારા થશે? આત્મા તો શાશ્વત છે ને, એ તો આગળ કોઈ ને કોઈ ગતિઓમાં પરિભ્રમણ કરવા ચાલ્યો જશે. હવે ક્યારે મળશે આવા દેવશાસ્ત્ર ગુરુ, આ વાત ક્યારે મળશે? તો એ રીતે આ ગાથા બહુ સરસ આવી. ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત પામે નહીં સિદ્ધત્વને રહે ભ્રાંતિમાં સ્થિત. બહુ ઇમ્પોર્ટન્ટ લાઈનની આપણે ચર્ચા કરી કે ઉપાદાનનું અંદરમાં દ્રષ્ટિમાં શ્રદ્ધાન હોય અને જ્ઞાનમાં ઉપાદાન નિમિત્તનું બહુમાન અને વિનય વિવેક હોય. જ્ઞાન બેવનું જ્ઞાન કરે અને શ્રદ્ધાન છે ઉપાદાનની અંદરમાં શ્રદ્ધા કરે. આ વાત નહીં ભૂલતા. શ્રદ્ધા ઉપાદાનનું, શ્રદ્ધાન ઉપાદાનનું અને જ્ઞાનમાં નિમિત્તનું બહુમાન. જ્ઞાનમાં નિમિત્તનું બહુમાન આવ્યા વગર एक साधारण उदाहरण आपणे वात करीए तो एक आंगळो व्यक्ति होय अने आपणे एने रोड क्रॉस कराईए तो एने आपणी माटे केटली अंदर थी भक्ति आवे छे, आपणी माटे केटली बहुमानी केटलो बहुमाननो भाव आवे छे। एक रोड क्रॉस कराईने एक जगह थी बीजी जगह आपणे एने लई जईए छे अने सुरक्षित राखीए छे तो एने महिमा आवे छे। तो जे ज्ञानीओ, जे जीनवाणी माता अने जे भगवंतो आपणने आ संसार भव समुद्र अने पंच परावर्तन चार गति 84 लाख योनिओना भव भ्रमण माथी आपणने जे काढे छे, मुक्ति में लई जाय छे, अनंत काल सुधी सुरक्षित स्थान में आपणने लईने बेसाड़े छे, तो एवा गुरुओ प्रत्ये, देवशास्त्र गुरु प्रत्ये आपणने बहुमान केम न आवे? केवी रीतना आपणी पणती ए निमित्तने तजी शके? अगर एवं कहे छे तो तू सौथी मोटो स्वच्छंदी पापी नित्यादर्शी मूळ अज्ञानी जीव छे। ख्याल आवे छे? क्यारे पण जे निमित्तो तिरस्कार करे छे, बहुमान नथी करता, अमूल्य देवशास्त्र गुरु मळ्या छे एनी भक्ति नथी करता, એનું બહુમાન નથી કરતા, એને ત્રણ કાળમાં ક્યારે પાછા આવા યોગ્ય નિમિત્ત નહીં મળે? બહુ મુશ્કેલ થઈ જશે, બહુ દુર્લભ થઈ પડશે। આવા યોગ્ય નિમિત્ત મળવું આવા પંચમ કાળમાં બહુ દુર્લભ છે, અને એનું બહુમાન નહીં આવે તો આગળ બહુ દુર્લભ થઈ પડશે કે આવા નિમિત્તો પાછા મળે અને ઉપાદાન તરફ લઈ જાય, ઉપાદાન તરફ આપણને આપણા ઉપયોગને દોરી જાય એવા નિમિત્ત મળવા બહુ દુર્લભ થઈ પડશે। અવર્ણ વાત કોઈ પણ પ્રકારે દેવશાસ્ત્ર ગુરુનો ન થવો જોઈએ, કોઈ પણ પ્રકારે એનો નિષેધ ન થવો જોઈએ, કોઈ પણ પ્રકારને એનું અપમાન ન થવું જોઈએ, અશાસના ન થવી જોઈએ દેવશાસ્ત્ર ગુરુની। અગર અશાસના થાય છે તો આવા દેવશાસ્ત્ર ગુરુ આપણને પાછા નહીં મળે, બહુ દુર્લભ થઈ પડશે। વાતને સમજવાની કોશિશ કરશે, આ બહુ અમૂલ્ય વસ્તુ છે। અંદરમાં શુદ્ધાત્મા અને બહારમાં દેવશાસ્ત્ર ગુરુ, પછી પરમેશ્વર જ્ઞાની ધર્માત્મા, આ અમૂલ્ય નિધિ છે, આપણી આપણું નિધાન છે, આપણો ખજાનો છે। બાહ્ય ધન દોલત ગાડી બંગલા નોકર ચાકરની આપણને મહિમા આવે છે, એના કરતા અનંત ગુણી વધારે મહિમા આપણને દેવશાસ્ત્ર ગુરુની આવી જોઈએ। એના કરતા અનંત ગુણી મહિમા આપણને દેવશાસ્ત્ર ગુરુ જે ભગવાન આત્મા બતાવે છે, ભગવાન આત્માની આવી જોઈએ, તો ખરેખર આપણે દેવશાસ્ત્ર ગુરુએ બતાવેલા માર્ગ પર ચાલ્યા કેવા? શું ચાહે છે ગુરુ આપણી પાસેથી? કોઈ અપેક્ષા નથી, નિસ્વાર્થ ભાવ, અકારણ કરુણા, તાડપત્ર ઉપર કોતરી કોતરીને એક એક અક્ષર લખીને આપણને આપણા સ્વરૂપ સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ થયો, ઉદ્યમ થયો, વ્યાપાર ચાલુ કર્યો છે કે હું મારા નીચ વૈભવ વડે એકત્વ વિભક્ત ભગવાન આત્માને દર્શાવીશ, કે જે ભગવાન આત્માના દર્શન થતા તારા સંપૂર્ણ દુઃખ, તારી સંપૂર્ણ આકુરતા, તારો મિથ્યા ભાવ, તારું અજ્ઞાન, તારી આકુરતા, રાગદ્વેષ બધાનો અભાવ છે। તો એવી બહુ સુંદર ગાથા ઉપર આપણે ચર્ચા કરી, હવે જો એના પછીની ગાથા, મુખથી જાન કથે અને અંતર છૂટ્યો નમો, તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાની નો ધ્રોહ, ધ્રોહ એટલે અવર્ણવા, ધ્રોહ એટલે અવર્ણવા, ધ્રોહ એટલે અપરાધ, જ્ઞાની ની અસાધના કરે છે પામર પ્રાણી। કયો પામર પ્રાણી? પામર છે અને કરુણાનો પાત્ર છે, જે જ્ઞાનીની અશાસના કરે છે, વિરાધના કરે છે, અવર્ણવાદ કરે છે, એ જ્ઞાનીનો દ્રોહ કરે છે। સમજાય છે? શું કયો એવો જીવ છે? મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યો નમો। શું કહેવા માંગે છે? મુખથી એટલે કે વચન દ્વારા જ્ઞાનની બહુ મોટી મોટી સૂક્ષ્મ સૂક્ષ્મ વાતો તો કરે, વાણીમાં વાત આવી જાય, વિકલ્પમાં તત્વ આવી જાય, વચનમાં આવી જાય, ધારણા જ્ઞાનમાં આવી જાય, ક્ષયોક્ષમ જ્ઞાનમાં આવી જાય, કથનમાં આવી જાય, કથનીમાં આવી જાય, બોલવામાં આવી જાય, કહેવામાં આવી જાય, સમજાવવામાં આવી જાય, તર્કથી, યુક્તિ, ન્યાય, લોજિકથી એક એક વાતને બરાબર સિદ્ધ કરીને સમજાવે, પણ અંતર છૂટ્યો ન મૂળ। બોલો, શું મતલબ છે એનો? વાતો તો ખૂબ કરે પણ અંતરમાં મોહ છૂટે નહીં, અંતરમાં અજ્ઞાન ભાવ છૂટે નહીં, અરે મિથ્યાત્વના મૂળિયા હલે પણ નહીં, તો એવા જીવને અહીંયા પામર કીધો, બિચારો પામર, અજ્ઞાની, મૂળ, મિથ્યાદ્રષ્ટિ, બહિરાત્મા, કરુણાનો પાત્ર છે અને એવો જીવ સંસારમાં રખડે છે જે જ્ઞાનીની વિરાધના કરે છે, જ્ઞાનીના વચનનું અવર્ણવાદ કરે છે. સમજાય છે? મુખથી જ્ઞાન કરશે, સયોક્ષમ જ્ઞાન તો 11 અંગ 9 પૂર્વનું કરીને અને 11 અંગ 9 પૂર્વનો પાઠી થઈને 11 અંગ 9 પૂર્વ ભણાવી પણ લે, ભણી પણ લે, એટલું સયોક્ષમ પ્રગટ પણ થઈ જાય. પણ અંતર બહુ ઇમ્પોર્ટન્ટ લાઈન, અંતર છૂટ્યો ન મોહ. અંતરંગમાં જે મોહ ભાવ છે, કયો મોહ ભાવ, કેવો મોહ ભાવ, મોહ ભાવનો એ પ્રકાર કેવો છે, કેવા છે મોહ ભાવના પરિણામ, અક્ષયક્ષમ જ્ઞાન મારું છે, હું પંડિત છું, હું વિદ્વાન છું, હું આટલા ક્લાસ ચલાવું છું, મારું જ્ઞાન છે, મને એક વારમાં યાદ રહી જાય છે. તો એ જે ક્ષયક્ષમ જ્ઞાનમાં, વાચા જ્ઞાનમાં, વાણીમાં, ધારણા જ્ઞાનમાં, એમાં જે અહમપણું છે એ જ ખરેખર મોહ છે. પોઈન્ટ સમજાય છે? મારા શિષ્ય છે, મેં આટલા વ્રત ધારણ કર્યા, મેં આટલા ઉપવાસ કર્યા, મેં આટલું શું કહેવાય ઈર્યા સમિતિ પૂર્વક ચાલ્યું, આટલું પાલન કર્યું, મહાવ્રત નું પાલન કર્યું, નિર્ગ્રહ દશા ધારણ કરી, સમસ્ત પરિગ્રહ નો ત્યાગ કર્યો, બધું છોડીને આવ્યો. અરે તે કયા કર પદાર્થ ને ગ્રહણ કર્યા હતા કે તે છોડવાની તું વાત કરે? પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે? અભિપ્રાયમાં બધું ચાલે છે ને, વાણીમાં હું અખરતા છું, હું જ્ઞાતા છું, હું શુદ્ધ છું, હું બુદ્ધ છું, હું અબદ્ધ છું, હું અસ્પર્શી છું, હું અનન્ય છું, એક છું, એવો અભેદ ત્રિકાર છું. તો વાણીમાં મુખથી જ્ઞાન કરશે, વાણીમાં જે જ્ઞાન ક્ષયોક્ષમ દ્વારા પ્રાપ્ત થયું છે એને વાણીમાં તો કહે, વાણીમાં તો કહે, પણ એને અંદરમાં હજી મોહભાવ છૂટ્યો ન હોય તો તે પામે, તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાની નો દ્રોહ. બોલો, જે જ્ઞાની ધર્માત્મા જે આપણને કહી ગયા, ગુરુદેવ આપણને સમજાવી ગયા, 45 વર્ષ તત્વ પીરસ્યું, અધ્યાત્મની ધોધમાર વર્ષા કરી અને એમાં આપણી પ્રણતિ સ્નાન ન કરે, ભીંજાય નહીં, જ્ઞાન વૈરાગ્યના ભાવથી આપણી પ્રણતિ ભીંજાય નહીં, શ્રદ્ધાનમાં હું અકર્તા છું એવું અંદરમાં શ્રદ્ધાન થાય નહીં. વાણી અને ખાલી કહેવાની વાત નહીં, માનવાની વાત, ખાલી બોલવાની વાત નહીં, સંભળાવી દેવાની વાત નહીં, માનવાની, માન્યતા, શ્રદ્ધાન, વિશ્વાસ, પ્રતિથી, રૂચિ, મહિમા, આદર, સમજાય છે? બહુમાન, મહાત્મય અંદરમાં પોતાનું ના આવે તો મોહભાવ ક્યારે છૂટશે? અને એની માટે બુદ્ધિપૂર્વક, બુદ્ધિપૂર્વક અભ્યાસ, શાસ્ત્ર અભ્યાસ, સ્વાધ્યાય, ચિંતન મંથન, તર્ક યુક્તિ ન્યાય લોજિક થી એક એક વાતને બરાબર બેસાડીને હું કોણ છું, મારું શું સ્વરૂપ છે, હું ક્યાંથી થયો, આ પરિણામોનું શું ફળ આવશે, હું કોનો કરતા છું, હું કોનો અકર્તા છું, મારું મૂળ સ્વરૂપ શું છે, મારામાં શું ભર્યું છે, મારામાં કોની અસ્થિ છે, મારામાં કોની નાસ્તિ છે, હું સેનાથી બનેલો છું, કયા ધાતુથી બનેલો છું, જ્ઞાન શરીરી છું, અશરીરી છું, વિજ્ઞાન ઘન સ્વભાવ છું, અકારક છું, અકારણ છું, એવો કરતા, અકારક, અવેદક એવો જે આત્મ તત્વ હું છું, એવી અંદરમાં શ્રદ્ધાન અને પ્રતીતિ નહીં થાય તો અંતરમાં જે મોહ ભાવ છે એ ક્યારે છૂટશે નહીં. અને એવા પામર પ્રાણી ખાલી જ્ઞાનીની વિરાધના કરવા સિવાય બીજું કાંઈ નથી. જો વિરાધના ખાલી બોલવાથી ન થાય, અવર્ણવાદ ખાલી બોલવાથી ના થાય, કોઈ જ્ઞાનીનું અવર્ણવાદ ખાલી વચન દ્વારા ના થાય, ભાવોમાં એ અવર્ણવાદ થાય. આજે મહાપુણ્યના ઉદયથી એક પરિવાર જે છે એમાં 5 સદસ્ય છે, પાસે એવો પુણ્યનો ઉદય છે કે દેહશાસ્ત્ર ગુરુ મળ્યા, બરાબર, એક પરિવારમાં 5 જન્મ એવો પુણ્યનો ઉદય છે કે દેહશાસ્ત્ર ગુરુનો સમાગમ પ્રાપ્ત થયો, ગુરુદેવનો સમાગમ પ્રાપ્ત થયો, જીવવાણી પ્રાપ્ત થઈ. હવે 5 એવો સરખો પુણ્યનો ઉદય હોવા છતાં એમાંથી 4 જણ એ પુણ્યનો પૂરેપૂરો સદુપયોગ કરીને, જીનવાણીનું ગહન અધ્યયન કરીને, એક એક વાતને સમજીને, ગુરુવાણીનું મંથન કરીને હું કોણ છું એના નિર્ણયમાં લાગે છે. અને એક વ્યક્તિ ખાઈ નથી બોલતો પણ ખાલી આ તત્વ પ્રત્યે અરુચિ જાહેર કરે છે, સ્વાધ્યાય પ્રત્યે અરુચિ જાહેર કરે છે. મંદિર પ્રત્યે અરુચિ જાહેર કરે. જાહેર એટલે વાણીમાં પણ નહીં, આવતા નથી, ગમતું નથી, સાંભળતા નથી, બેસતા નથી. બોલો, હવે વાણી દ્વારા એક શબ્દ ગુરુના અવર્ણવાદમાં નથી બોલ્યો. એક્શનમાં પણ કઈ નથી કહ્યું, ક્રિયામાં, વાણીમાં, પરિણામમાં, એટલે કે વાણીમાં અને ક્રિયામાં, પણ અભિપ્રાયમાં, ભાવોમાં, પરિણામમાં, સમજાય છે, એ અવર્ણવાદ નિરંતર ચાલુ છે. કેમ? કારણ કે આત્માની બુદ્ધિ પ્રવચનમાં કેટલી વાર છે, આત્માની અરુચિનું નામ જ અનંતાનું બંધી ક્રોધ છે. તને તારા આત્માની વાત ન રૂચે, તને તારા આત્માની વાત સાંભળવી ન ગમે, એ સાંભળતા અંદરથી બહુમાન ન આવે. ઉપાદાનનું પણ બહુમાન ના આવે અને નિમિત્તનું પણ બહુમાન ના આવે. જે કે છે, જે સમજાવે છે, જે આપણને આત્મા દર્શાવે છે, આત્મા તરફ આપણા ઉપયોગને લઈ જાય છે, આપણું વાસ્તવિક સ્વરૂપ દર્શાવે છે, કહે છે કે તું કેવો છે, કોણ છે, કેવડો છે, ક્યાંથી છે, ક્યાં સુધી રહેશે, તારા મૂળ સ્વરૂપને દર્શાવવા વાળા આ કથનો, એના પ્રત્યે તને બહુમાન ન આવે અને એને છોડીને પાંચ ઇન્દ્રિયના વિષય ભોગ છે, કષાય આદિની વાતો છે, પરિગ્રહ આદિની વાતો છે, બાહ્યમાં જે સુખ માન્યતા, સુખ બુદ્ધિ પડી છે, એનું જ પોષણ કર્યા કરે તો એ નિરંતર ઉઠતા, બેસતા, હલતા, ચાલતા, ખાતા, પીતા, ઊંઘમાં જાગતા જ્ઞાનીનો અવર્ણવાદ ચાલે. અભિપ્રાયમાં એ અવર્ણવાદ ચાલે, ભાવોમાં એ અવર્ણવાદ ચાલે. આત્માની, આત્મા આત્માની વાત નહીં, આત્માત્મા બીજી બધી વાત કરો. અમે મંદિરમાં આવશું, દર્શન કરશું, પણ સાધ્યામાં નહીં દેશું. બીજી બધી વાત કરો, બીજું કઈ પણ કરવાનું કહો, દાન આપવાનું કહો, બધું કરી લેશું, પણ આત્માની વાત નહીં. બહુ આહાર છે, નથી સમજાતું. એ રીતે કરીને આત્માની વાત સાંભળવાથી ચૂકે છે, છૂટે છે, ભાગે છે. એ જ ખરેખર આત્મા પ્રત્યે અને જ્ઞાની પ્રત્યેનો દ્રોહ છે. માત્ર જ્ઞાનીનો દ્રોહ, પામર પ્રાણી કરે માત્ર જ્ઞાનીનો દ્રોહ. સમજાય છે? અંતર છૂટીઓનો મોહ. અંતરમાં મોહ છૂટતો નથી, બે પ્રકારના જીવ, એક 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 કે જે સાંભળવા આવતો જ નથી, અને બીજો એ સાંભળી સાંભળીને ખાલી બોલે છે, વચનમાં વાત કરે છે, વાણીમાં આવી ગઈ વાત, વિકલ્પમાં વાત આવી ગઈ, ક્ષયોક્ષમમાં વાત આવી ગઈ, પણ અંતર છૂટીઓનો મોહ. આ બે પ્રકારના જીવ તીવ્ર વિચારક છે. એક મંદિરની બહાર ઉભો છે એ પણ, એક મંદિરની અંદર બેઠો છે એ પણ. અંદર બેઠો છે પણ અંદર નથી બેઠો, મંદિરની અંદર આવ્યો છે પણ સ્વભાવમાં નથી આવ્યો, તો એ પણ ખરેખર જ્ઞાનીનો દ્રોહ છે. એ પણ ખરેખર જ્ઞાનીનો દ્રોહ છે, જ્ઞાનીનો અવર્ણવાદ છે, જ્ઞાનીનું અપમાન છે. કારણ કે વાત સાંભળે છે પણ અંદરમાં પ્રણમન નથી કરતો, સાંભળી સાંભળીને સંતુષ્ટ થાય છે પ્રણમન નથી કરતો, સાંભળી સાંભળીને જ્ઞાન વધારે છે પ્રણમન નથી કરતો, અને પાછી એ જ્ઞાનનું મત આવી જાય, એનું અભિમાન આવી જાય, એનું અહંકાર આવી જાય, એનો કરતા માને, એનો ભોગતા માને, એના બળ પર પોતાને માન માને, તો ઓર વધારે મોહ ખુશ થાય છે. મારું જ્ઞાન છે, મારું ક્ષયક્ષમ છે, મારી વાણી છે, પ્રભાવશાળી વાણી છે, બધાને પ્રભાવિત કરી દેવી વાણી છે. સમજાય છે? તો એ પ્રકારે અંદરમાં ક્યાંય ને ક્યાંય વાણી, ક્ષયક્ષમ જ્ઞાન, વાચા જ્ઞાન, ક્ષયક્ષમ ધારણા જ્ઞાનમાં ક્યાંય ને ક્યાંય એકત્વ, મમત્વ આદિ બુદ્ધિ, અહંકાર આદિ થાય છે, મધનું પોષણ થાય છે, તો અંતર છૂટ્યોનો મોહ. અંદરનો મોહ તો છૂટ્યો નહીં, જે વાત સાંભળીને અંદરનો મોહ તૂટવો જોતો તો, છૂટવો જોતો તો, એના મૂળિયા ઢીલા પડવા જતા હતા. અને એ મોહ આપણે કહીએ ને ગળતું મિથ્યાત્વ, શબ્દ છે ને મોક્ષા પ્રકાશકમાં છેલ્લે, ગળતું મિથ્યાત્વ, મિથ્યાત્વ ગળવું જોઈએ. બહુ મેલા કપડા હોય આપણે એને ગરમ પાણીમાં સાબુ નાખીને ડૂબાવી રાખીએ, કેમ ડૂબાવી રાખીએ એ કપડાને? આપણે ડૂબાવી કેમ રાખીએ? કારણ કે એમાંથી મેલ છૂટો પડે, થોડો થોડો મેલ નીકળતો જાય, છૂટો પડે, છૂટો પડે. એવી રીતના તત્વ જ્ઞાનમાં પણસીને ડૂબાવી કેમ રાખવી? આ વાણી સાંભળીને અહંકાર પોષવા માટે કે અહંકારને તોડવા માટે, મોહ પોષવા માટે કે મોહના અભાવ માટે આ વાણી આપણે સાંભળીએ? તો બહુ સરસ આ 137 નંબરની ગાથા આવી, આપણે 136-137 કહી. 37માં આ વાત કહી, મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટીઓનો મોહ. બોલો, આવું તો આપણે પૂર્વમાં અનંતવાર કહીશું. બોલો, આ આપણે મુનિ સંઘમાં રહ્યા, ખૂબ જ્ઞાન પ્રાપ્ત કરીને આપણે સંઘમાં બધા મુનિરાજોને ભણાયું, ઉપદેશ આપ્યો, સમજાય છે, પ્રવચન કર્યા, વક્તા બની ગયો, પણ સાચો વક્તા ન બન્યો. ખ્યાલ આવે છે? કેમ? કારણ કે અંતર છૂટ્યો ન હોય. દ્રવ્ય લિંગી મુનિ બનીને, 11 9 પૂર્વનું જ્ઞાન કરીને, 28 મૂળ ગુણ નું અખંડ પાલન કરીને આપણે નવમી ગ્રહિકમાં અનંત વાર ઉપજ્યા. એટલી બધી વાર આપણે મુનિ બન્યા કે આપણે જે મુનિ દીક્ષા ધારણ કરી અને જે પીછી કમંડળ આપણે ધારણ કર્યા એના ઢગલા કરીએ તો મેરુ પર્વત જેટલો મોટો એ ઢગલો થઈ જાય. એટલી વાર તો આપણે મુનિ બન્યા. પણ બોલો અંતર છૂટ્યો ન મો, અંતર છૂટ્યો. આ ભાવમાં આવી પ્રભાવશાળી વાણી સર્વજ્ઞ ભગવાને જે તત્વ જે ઓમ ધ્વનિમાં પીરસ્યું એનો સાર સમજાવવા વાળી આ વાણી, આ શાસ્ત્ર, આ પ્રવચન, આ ગાથાઓ સમજાય છે એ બધું સાંભળીને પણ અંતર છૂટે ન મો તો તે શું સામે. જે મૂળ પ્રયોજનની પ્રાપ્તિ થવી જોતી હતી, સુખની, અનાકુળતાની, શાંતિની, નિરાકુળતાની, અકારક, અવેદક એવા આત્માના સ્વભાવના, આત્મ સ્વભાવના આશ્રયથી જે નિર્ભરતા, જે નિશંકતા, જે નિરાકુળતા, જે સુખ, જે નિરપેક્ષતા, જે વિતરાકતા પ્રાપ્ત થવી જોતી હતી એ ન થઈ તો શું ફાયદો થયો આ સાંભળીને. છોડવાનું હતું અને શું છોડી રહ્યા અહંકાર કે અમે આ છોડી દીધું, અમે આ છોડી દીધું, હવે આ નથી ખાતા, અમે આમ નથી કરતા, અમે આમ નથી જતા, અહીંયા છોડી દીધું, અહીંયા જવાનું છોડી દીધું. અંતર છૂટ્યો ના મોહ, તું આ બધાનો કરતા નથી, તું આ બધાને અડધો સ્પર્શતો નથી. અરે તારા પ્રમાણના દ્રવ્યની બહાર જે પણ વસ્તુઓ છે જેનું અસ્તિત્વ તારામાં છે જ નહીં, જેને તે ક્યારે ગ્રહણ જ નથી કર્યો, જે તારા અસ્તિત્વમાં જેનો સદભાવ જ નથી એવા પદાર્થોને તે શું છોડ્યા, તે ગ્રહણ જ નથી કર્યા તો શું છોડ્યા. ખરેખર ગ્રહણ તો અજ્ઞાન ભાવનો કર્યો હતો, ગ્રહણ તો મિથ્યાત્વ ભાવનું કર્યું હતું. પ્રતિ સમય એ મિથ્યાત્વ ભાવ ને અજ્ઞાની જીવ ગ્રહતો હતો કે હું આ કરું છું, આ કરું છું, આ કરું છું. ખરેખર તું અકર્તા અને નિરંતર માને કે હું કરું છું કરું છું એવા અજ્ઞાન ભાવને તે જે ગ્રહણ કર્યું હતું, મો ભાવને ગ્રહણ કર્યું હતું, એને છોડવાની વાત કરી. એને એ છૂટવું જોઈએ જે દુઃખનું કારણ છે, જે સંસારનું મૂળ કારણ છે, રખડવાનું મૂળ કારણ છે, પરિભ્રમણનું મૂળ કારણ જે મિથ્યાત્વ ભાવ છે એને છોડવાની વાત ગુરુદેશ 45 વર્ષ કહે છે. કોઈ દિવસ ગુરુદેશના પ્રવચનમાં એક એવું વાક્ય સાંભળ્યું છે કે પર પદાર્થો પ્રત્યે રાગ ઓછો કરો, પર પદાર્થો પ્રત્યે રાગ ઓછો કરો, દ્વેષ નહીં કરો, એવું સાંભળ્યું છે? બોલો ગુરુદેશના 9-10 હજાર પ્રવચન ઉપાડીને જોયું. ગુરુદેશી ચર્ચા ચાલુ કરશે મિથ્યાત્વના ભાવથી સમ્યક્ની પ્રાપ્તિ અને જેના આશ્રય પ્રાપ્ત થાય છે એવા શુદ્ધાત્માની ચર્ચા. એટલે સંસારનું મૂળ કારણ મિથ્યાત્વ છે, રાગ નથી. મિથ્યાત્વ ગયા પછી પણ રાગ હોય છે, જ્ઞાનીને દ્વેષ હોય છે, રાગ હોય છે, કશાય હોય છે, વિભાવ હોય છે, ઔદૈક ભાવ આવે, પણ મિથ્યાત્વનો ભાવ, મિથ્યાત્વ, અંતર છૂટીઓનો રાગ એમ લખ્યું, અંતર છૂટીઓનો દ્વેષ એમ લખ્યું, અંતર છૂટીઓનો વિકલ્પ એમ લખ્યું, અંતર છૂટીઓનો મોહ, અંતર છૂટીઓનો મોહ. મોહ એટલે મિથ્યાત્વ, મો એટલે મિથ્યા દર્શન, ખોટી માન્યતા, જેવું સ્વરૂપ છે એવું ના માની વિપરીત માનવું, પોતાના સ્વરૂપ સંબંધી વિપરીત શ્રદ્ધા, એનું નામ મિથ્યા. પર પદાર્થ માં કેટલી સરસ વાતો હમણાં પણ સર્વેશ્વર જ્ઞાન અધિકારમાં છે. તું પર પદાર્થ નું અકર્તા છે, અકર્તા જ કરે છે. ક્રમબદ્ધ ની વાત કરી ને, જીવ પોતે ક્રમબદ્ધ એવા પોતાના પરિણામો થી ઉપજતો થકો જીવ છે, જીવ છે, અજીવ નથી. અજીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામો થી ઉપજતો થકો અજીવ જ છે, જીવ નથી. પોઈન્ટ સમજાય છે? પર નો કરતા ન જીવ, અજીવ નો ન અજીવ, જીવ. તો કેટલી આ મિથ્યાત્વ છે કે હું પર નું કરું છું, પર થી છું, પર દ્રવ્ય મારા થી છે, હું કમાઉ છું, હું પૈસા થી ટક્યો છું, એ હોય તો હું સુખી થાવ, એના આધારે જીવન ચાલે છે. શ્વાસોશ્વાસ ના આધારે, આયુ ના આધારે, પરિવાર ના આધારે, રૂપિયા પૈસા, ધંધો વ્યાપાર, એના આધારે જીવન ચાલે છે. ઇન્દ્રિય ના આધારે, શરીર ના આધારે જીવન નથી ચાલતું. તારું જીવન તો તારી જીવત્વ શક્તિ, તારા ચૈતન્ય ભાવ પ્રાણ થી ચાલે. એવો અંદર માં નિર્ણય પોતાના સ્વભાવ સંબંધી થવો જોઈએ તો મોહ ભાવ છું. સાકર ને સાકર માનો, મીઠી માનો, એનું એ સંબંધિત તારું જ્ઞાન, તારી શ્રદ્ધા, સાચું. હીરા ને હીરો માનો, એને પથ્થર માને છે, તારું મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન છે. અને તું એને જેમ સેમ માને છે વધારો, સમ્યક દર્શન છે, સમ્યક જ્ઞાન છે. બહુ સરસ ગાથા એ 137. હવે જો આગળ બહુ સરસ 138 એ થઈ ગઈ. બે ગાથા ગાઈ લઈએ. ઉપાદાન નું નામ લઈ એ જે તજે નિમિત્ત, પામે નહીં સિદ્ધત્વ ને રહે ભ્રાંતિ માં સ્થિત, મુખ થી જ્ઞાન કથે અને અંતર છૂટ્યો નમો, તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાની નો દ્રોહ. હવે જોઈએ આગળની વાત. 138 આમાંથી ઘણું બધું ખ્યાલ આવી રહ્યું છે, પણ આપણે આગળ વધીએ છીએ. 138 દયા શાંતિ સમતા ક્ષમા, બહુ સરસ ગાથા છે. મુમુક્ષુનું લક્ષણ દયા, આગળ પણ આવી ગઈ ગાથા આ સંબંધી. હા, મુમુક્ષુનું પાત્રતા લક્ષણ દયા શાંતિ સમતા ક્ષમા. દયા શાંતિ સમતા ક્ષમા, દયા શાંતિ સમતા ક્ષમા, સત્ય ત્યાગ વૈરાગ, ઓય મોક્ષો ઘટ વિશે એહ સદાય સુજાગ્ય. સુજાગ્ય સુજાગૃત, જાગે ને જાગૃત. ઘટ ઘટ એટલે અંતર, ઘટ વિશે કે અંતર. શું કે છે જો, દયા શાંતિ સમતા ક્ષમા. યાદ રાખજો જરા, જેટલું યાદ રહે એટલા ગુણો. મુમુક્ષુ 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 મોક્ષ, મોક્ષ નો અર્થી જેનું ધ્યેય મોક્ષ દશા, સમજાય છે, જેને મુક્ત થવું છે, મુકાવું છે, મુમુક્ષ મોક્ષ ની અભિલાષા, માત્ર મોક્ષ અભિલાષ. આવી ને આગળ, માત્ર મોક્ષ અભિલાષ. મોક્ષ મોહ નો શહી, મોહ મોહ થી છૂટવું છે. મોક્ષ મોહ ના ભાવ નો અભાવ થવો, એનાથી રહિત થવું, એનું નામ મોક્ષ. મુમુક્ષ હને તો મુમુક્ષુ ના લક્ષણ કેવા હોય, મોક્ષાર્થી મુમુક્ષુ એના લક્ષણ કેવા હોય, જેને છૂટવું છે સંસારમાં, જેને હવે સંસાર વધારવો નથી, જેને સંસારમાં પરિભ્રમણ કરવું નથી, નરક નિગોદ ના ભયંકર દુઃખ ભોગવવા નથી. માતાજી કહે છે ને, આ માર્ગ એને જ પ્રાપ્ત થાય જે ખરેખર સંસારથી થાક્યો. આ તો થાકેલા નો માર્ગ છે, તેનો થાક લાગવો જોઈએ, શરીરનો થાક નહીં, સમજાય છે. બહારમાં ધંધો ન ચાલતો એનો થાક નહીં, સમજાય છે. પરંતુ અંદરમાં જે મિથ્યાત્વ છે, વિકલ્પો છે, મિથ્યા ભ્રાંતિ છે, ઊંધી માન્યતા છે, એ સંબંધી એને લઈને જે આકુળતા છે, એને લઈને જે કશાય છે, એને લઈને જે ફેરફારની નિરંતર બુદ્ધિ છે, એને લઈને જે વ્યાકુળતા છે, ઉગ્રતા છે, વ્યગ્રતા છે, સમજાય છે. ઊંધો પુરુષાર્થ દોડે છે, કરી શકતો નથી કરવાનો નિરંતર ભાવ રહે છે, કરવું છે પણ કરી શકતો નથી, પદ્રવ્યમાં પોતાની ઈચ્છા અનુસાર પ્રણમન ચાહે છે પણ થતું નથી, એવી અંદરની જે આકુરતા છે, એનાથી જેને છૂટવું છે મોક્ષાર્થી, એનાથી જેને છૂટવું છે, એનાથી જે કંટાળ્યો છે, જે છૂટે છૂટવા માંગે. પોપટ હોય અને પિંજરામાં હોય તો નિરંતર ફડફડે, સમજાય છે. આમ એને છૂટવું હોય, એમાંથી એને નીકળવું છે. એવી રીતના આ દેહરૂપી પિંજરો, કર્મરૂપી પિંજરો, ભાવ કર્મ રાગ દ્વેષના પિંજરામાંથી જેને મુક્ત થવું છે, જેને શાંતિનું સુખનું વેદન જોવે છે, અનાકુરતા નિરાકુરતાનું વેદન જોવે છે, કારણ કે એનો સ્વભાવ અનાકુર નિરાકુર છે, એનો સ્વભાવ શાંત છે, એનો સ્વભાવ જ્ઞાનમય છે, એનો સ્વભાવ સુખથી લબાલબ ભરેલો છે. સ્વભાવ કેવો છે તો પ્રગતિ શું ચાલશે, જેવું સ્વભાવ છે એવું વેદન થાય છે. એટલે તો જે ત્રિભુવન મેં જીવ આનંદ સુખ ચાહે દુખતે ભયવન, સુખ ચાહે જે પ્રયત્ન કરે છે જીવ, સવાર થી રાત દોડે છે, દોડે છે, ભાગે છે, દોડે છે, આંગળી દોડ લાગી છે, તેની માટે સુખી થવા માટે. હા, એ વાત અલગ છે કે ખબર નથી કે સુખ ક્યાં છે, સુખ ની ખાણ ક્યાં છે, સુખ નું સ્વરૂપ, સુખ સુખ સ્વરૂપ બને, સુખ થી બનેલું સ્વરૂપ ક્યાં છે, એ કારણ ની ખબર નથી. એટલે જ્યાં નથી ત્યાં ગોતે છે, ત્યાં ભાગે છે, ત્યાં દોડે છે અને મળતું નથી, ખ્યાલ છે, અને તો પણ દોડે છે એ આશાથી કે મળશે મળશે. બોલો, આ સુરીન પર ના લક્ષ્ય, ઇન્દ્રિય વિષય ભોગ ના લક્ષ્ય, શરીર ના લક્ષ્ય, કુટુંબ પરિવાર ના લક્ષ્ય, ઇન્દ્રિયોના લક્ષ્ય, વિષયોના લક્ષ્ય, કશાયના લક્ષ્ય કોણ સુખી થઈ છે? જેટલા થયા સુખી, જેટલા ગયા મોક્ષ, જેટલા છૂટ્યા આ બધા ભાવોથી રહિત થઈ, અંદરમાં સ્વભાવનો આશ્રય લીધો તો છૂટ્યા. આ બધા ભાવથી રહિત જે સ્વભાવ છે એનો આશ્રય લેવાથી છૂટ્યા. એટલે જે એક એક હોય ત્રણ કાળમાં પરમારથનું પણ તો શું કે છે, દયા શાંતિ સમતા ક્ષમા સ્વદયા, દયા કરો પહેલે અપને પર, દયા કરો પહેલે અપને પર, આરાધન સે નહીં છીગો. સમજાય છે? તો દયા સ્વદયા, પર દયા નહીં, પર દયા નો ભાવ આવે એવી ના નથી, ભૂમિકા અનુસાર પર દયા નો ભાવ આવે, પર જીવોની રક્ષા કરવાનો ભાવ આવે, આપણા નિમિત્તે કોઈ જીવો ન મરે એની સાવધાની રહે, પણ એમાં ધર્મ નથી. એ કરવાથી કોઈ શાંતિ ની, સુખ ની, આનંદ ની, મુક્તિ ની પ્રાપ્તિ નહીં થાય. દયા સ્વદયા શાંતિ, શાંતિ બોલો, અંદર માં શાંતિ, વિતરાગતા ની અનુભૂતિ, શાંતિ ની અનુભૂતિ ખરેખર એવી ચાહના જે કરે છે એ જ મોક્ષ. સમતા ક્ષમા, સમતા હર પરિસ્થિતિમાં, સમભાવ સમતા નો ભાવ, હર પરિસ્થિતિમાં જ્ઞાતા દ્રષ્ટા રહેવાનો ભાવ, અને અને ક્ષમા હર પરિસ્થિતિમાં, ક્ષમા સાચી ક્ષમા આત્માના આશ્રય પ્રગટ થાય, ક્રોધ ના અભાવમાં ક્ષમા આવશે ને. દસ ધર્મ, દસ લક્ષણ, દસ ધર્મ મુનિરાજ ઉત્કૃષ્ટપણે પાલન કરે, ક્ષમા માર્ગ વાર્ગવ સત્ય સૌ સંયમ તપ્યા વાકિંચન રમચ, ઉત્તમ ક્ષમા, સમ્યક દર્શન સહિત ની ક્ષમા, સ્વરૂપ ના આશ્રય પ્રગટ થયેલી ક્ષમા, એના વગર ક્ષમા સાચી પ્રગટ થઈ જ ન શકે. સ્વરૂપ નો આશ્રય નહીં લે ત્યાં સુધી આ બધી દશાઓ, આ બધા ગુણો, આવી વિતરાગતા, આવી સ્તમતા, આવી ક્ષમા, આવી શાંતિ, દયા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય કાંઈ પ્રગટ નહીં. ખ્યાલ છે? સત્ય સત સ્વરૂપ ના આશ્રય, સત્ય સત્ય ધર્મ સત પ્રણતિ, સુખ શાંતિ આનંદ ની પ્રણતિ પ્રગટ થાય. ત્યાગ વૈરાગ્ય, દયા શાંતિ સમતા ક્ષમા. દયામાં શું લીધું? પોતાના આત્મા પર દયા કરો. હવે પર ની દયા તો ખુબ કરી, મને આના પર બહુ દયા આવે છે, મને આને જોઈને બહુ દયા આવે છે, મને આને જોઈને બહુ દયા આવે છે. અરે એને જોઈ જોઈને, એના પાપના ઉદયને જોઈને દયા આવે છે, તને તારા ઉપર દયા કેમ નથી આવતી? ભવિષ્યમાં તારા ઉતારા ક્યાં થશે? આ પ્રણામોનું શું ફળ આવશે? એને કોણ ભોગવવા જશે? કોણ સાથે આવશે? કોણ ભોગવશે? કોણ રખડશે એક સંસારમાં? તો પોતા ઉપર દયા, અંદરમાં પોતાની શાંતિની પ્રાપ્તિની ભાવના, સમતા હર પરિસ્થિતિમાં, સમતા હર પરિસ્થિતિમાં, ક્રોધ રહિત પ્રણતિ ક્ષમા, ગમે તે થાય એનો સહજ સ્વીકાર, ગમે તે થાય એ ક્રમબદ્ધ માં આમ જ થવાનું છે એમ નિર્ણય, એ પૂર્વકની ક્ષમા, વિતરાગી ક્ષમા, સાચી ક્ષમા, ક્રોધના ભાવ પૂર્વકની ક્ષમા, સ્વભાવના આશ્રય પૂર્વકની ક્ષમા. કારણ કે ક્ષમા સ્વભાવ છે, સ્વભાવમાં ક્રોધનો છાંટો નથી, સ્વભાવમાં કશાયનો છાંટો નથી, અને પ્રણતિમાં અનાધિકારથી કશાય રહી થયા નથી. પ્રણતિ કશાય સહિત છે, સ્વભાવ કશાય રહિત છે. બોલો, મેળ ક્યાં થાય? જેવો સ્વભાવ એવી પ્રણતિ, તો મેળ થાય, તો ટેલી થાય ને. સ્વભાવ છે કશાય રહિત, જેમાં કશાયનો છાંટો નથી, અને પ્રણતિ કશાય રહિત એક સમય થતી નથી, હર સમય કશાય, કોઈ ને કોઈ કશાય, ક્રોધ માન માયા લોભ હાસ્ય રામ દ્વેષ મોહ અજ્ઞાન કરતા ભાવ, કરું કરું આકુરતા આકુરતા, પોતાની ઈચ્છા અનુસાર ના થાય તો આકુરતા, કરતા ભાવ, વ્યાકુરતા, વ્યગ્રતા, ઉગ્રતા, કશાય, ક્રોધ, માન માયા લોભ. તો બોલો, એ કેવી રીતના જીવ શાંતિ પામશે? આવા આવા મિથ્યા અભિપ્રાયને લઈને અગર જીવન જીવશે તો શાંતિ ક્યારે પામશે? શાંતિ ક્ષમા પામવા માટે, એ રૂપે પ્રણમવા માટે, વસ્તુનું જેવું સ્વરૂપ ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે અને ઓમ ધ્વનિ દ્વારા દર્શાવ્યું છે, ગંધર્વોએ જીવ્યું છે, આચાર્યોએ અનુભવ્યું છે, અનુભવીને લખ્યું છે, લખીને આપણા સુધી આવ્યું છે, એ તત્વને, એ વસ્તુ સ્વરૂપને, એ વિશ્વની વ્યવસ્થાને જેમ છે એમ સ્વતંત્ર સ્વાધી નહીં સમજે ત્યાં સુધી તમે આ એકે ગુણ પ્રગટ થવાના નથી. દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ, ત્યાગ ગ્રહણ પૂર્વક નો ત્યાગ એ સાચો ત્યાગ, એના વગરનો ત્યાગ એ સાચો ત્યાગ નથી. અને વૈરાગ્ય તો સ્વભાવનું ગ્રહણ. બહુ સરસ આજે પણ મોક્ષ અધિકારની ગાથા આવી કે આત્માને બંધને જુદા કરીને કરવું શું, કરવું શું? તો કે આત્માને ગ્રહણ કરવો અને બંધનો ત્યાગ કરવો, એની માટે તો જુદા કરવું, એની માટે તો જુદા કરવાનું કહીએ.
તો આત્મા નું ગ્રહણ કરવું, અને આત્મા ના ગ્રહણ પૂર્વક રાગાદી ભાવ નો ત્યાગ થવો એ ત્યાગ. પર ને તો તે ગ્રહણ કર્યું જ નથી કે ત્યાગ ની વાત આવે. બોલો, આ રૂમાલ નો મેં ત્યાગ કર્યો, કનમૂળ નો મેં ત્યાગ કર્યો, કનમૂળ અંદર માં ગયું નથી, અરે કનમૂળ ખાવાના ભાવ નો, કનમૂળ ખાવાના અભિપ્રાય નો, કનમૂળ ખાવાથી મજા આવે છે એવી માન્યતા નો, ખાઈ શકું છું એવી શ્રદ્ધા નો ત્યાગ, એ ત્યાગ છે. અને એ ત્યાગ સ્વરૂપ ના ગ્રહણ પૂર્વક જ થશે. ખરેખર જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે. જ્ઞાન માં અજ્ઞાન ભાવ નો ત્યાગ થાય છે, અને જ્ઞાન માં જ્ઞાન સ્વભાવ નું ગ્રહણ થાય છે. ગ્રહણ પણ જ્ઞાન માં જ્ઞાન સ્વભાવ નું થાય છે, અને ત્યાગ પણ જ્ઞાન માં અજ્ઞાન ભાવ નો થાય છે. એટલે જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે. એમ કરીને સુંદર ગાતા સમયસાજી ગ્રંથાધિરાજ માં પણ દયા શાંતિ સમતા ક્ષમા, દયા શાંતિ સમતા ક્ષમા, સત્ય ત્યાગ વૈરાગ હોય મોક્ષ ઘટ વિશે, અંતર ઘટન અંતર હોય મોક્ષની અંદર માં. એહ સદાય સુજાગ, એવો જીવ સદાય, એવો મોમુક્ષુ આત્માથી સાધક જીવ સદાય પોતાના પ્રણામ માં જાગૃત રહે છે. સુજાગ્ય, જાગેલો રહે છે એ જીવ. મોહ માં ક્યારે પણ સૂતો નથી, મોહ અંધકાર માં ક્યારે પણ પોતે આંધળો થતો નથી, જાગૃત રહે છે. ગાડી ચલાવતા ત્યારે હંમેશા જાગૃત રહો છો કે ઝપકી આવી જાય છે? પૈસા ગણતા હો તો જાગૃત રહો છો કે નહીં? ધંધો કરતા હો, મોટી મોટી ડીલ કરતા હો તો કેવા જાગૃત રહો? એવી રીતના એહ સદાય સુજાગ્ય. બહુ સરસ આ ગાથા છે. હવે આપણે છેલ્લી ગાથા આજની લઈએ. 139 નંબર ની છેલ્લી ગાથા, 139 નંબર ની ગાથા છે. મોહ ભાવ ક્ષય હોય જા, મોહ ભાવ ક્ષય હોય જા, અથવા હોય પ્રશાંત વા. મોહ ભાવ ક્ષય હોય જા, અથવા હોય પ્રશાંત. ક્ષય અને પ્રશાંત, પ્રશાંત એટલે શાંત, ઉપશમ. સમજાય છે? ઉપશમ. આપણી શ્રેણી છે ને બે પ્રકારની, શ્રેણી કેટલા પ્રકારની છે? બે પ્રકારની શ્રેણી છે, એક ઉપશમ અને એક શપક. સમજાય છે? તો મોહ નો ઉપશમ અને મોહ નો ક્ષય. તો કે મોહ ભાવ ક્ષય હોય અથવા હોય પ્રશાંત, તે કહીએ જ્ઞાનની દશા, બાકી કહીએ ભ્રાંત. વાહ, બહુ સરસ. અને દર્શન મોહ ભાવ ક્ષય હોય ગયા, ત્યાં પહેલામાં પહેલો તો દર્શન મોહ નો ક્ષય, એટલે કે દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ છે. દર્શન મોહ એટલે મિથ્યાત્વ ના ક્ષય ની વાત છે. જો કોઈ પણ જ્ઞાની હોય, કથન અલગ હોય, વચન અલગ હોય, શબ્દ અલગ હોય, રચના અલગ હોય, અભિપ્રાય અનંત જ્ઞાનીઓ નો એક વાત જ અહિયાંથી કરતા, પછી કૃપાળુદેવ હોય, ગુરુદેવશ્રી હોય, કુનકુન આચાર્ય હોય, અમૃતચંદ્ર આચાર્ય, જયસેન આચાર્ય, ઉમા સ્વામી આચાર્ય હોય, સમજભદ્ર આચાર્ય હોય, અકલંત સ્વામી હોય, કે પછી આપણા તીર્થંકરો હોય, ભગવંતો હોય, સિમંદર ભગવાન હોય, કે વીર મહાવીર ભગવાન હોય, વાત જ અહિયાંથી મોહ નો અભાવ કરવાથી સારા મોક્ષ માર્ગ નો પ્રારંભ છે. દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ છે. મોહ ભાવ ક્ષય હોય ગયા એ જ્ઞાની દશા. જ્ઞાની ની દશા એટલે મોટી રહી, અજ્ઞાન ભાવતી રહી એ જ્ઞાની, પર ના કર્તૃત્વ ના અભિભાન અભિપ્રાય થી રહી એ જ્ઞાની, પરમાં સુખ બુદ્ધિ ન માનનાર જ્ઞાની, પર ને માત્ર જાણનાર જ્ઞાની, જેમ થઈ રહ્યું છે એનો સહજ સ્વીકાર કરનાર જ્ઞાની, કોઈ ફેરફાર કરવાની બુદ્ધિ ન રાખનાર જ્ઞાની, દેહની એક એક સ્થિતિ ને પરિસ્થિતિ ને સહજપણે જ્ઞાતા ભાવથી જાણનાર જ્ઞાની. કેટલી પરિભાષા લખી શકો જ્ઞાની ની? કહો, હજાર પરિભાષા, 1000 પરિભાષા જ્ઞાની ની લખી શકો તમે. ક્યાંને જ્ઞાની કહેવાય? આવા અભિપ્રાય વાળાને જ્ઞાની, આવી માન્યતા વાળાને જ્ઞાની. મોહ ભાવ નો ક્ષય થયો છે એવો જીવ જ્ઞાની છે, અથવા હોય પ્રશાંત, પ્રકૃષ્ટ રૂપે શાંત થયો છે, પ્રકૃષ્ટ રૂપે ઉપશમ થયો છે. ઉપશમ ઔપશમિક સમ્યક્ત, શારીરિક સમ્યક્ત, ઉપશમ શ્રેણી, શપથ શ્રેણી વાળો જીવ ખરેખર જ્ઞાની છે. એ જ્ઞાન, તે જ્ઞાની, તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રાંત. બાકી બધા ભ્રાંતિમાં જીવે છે. આ જગતમાં ભ્રાંતિમાં જીવવા વાળા વધારે છે કે આ જગતમાં ભ્રાંતિ રહિત જીવા વાળા જીવો વધારે, ભ્રાંતિ માં જીવા વાળા જીવો વધારે, મિથ્યારથી જીવો વધારે, અજ્ઞાની જીવોની સંખ્યા વધારે. જ્ઞાની તો અજ્ઞાની ની સામે બુદ્ધ બરાબર છે. સિદ્ધ પરમાત્મા થઈ ગયા થશે અને થઈ ગયા છે, બોલો અનંત અનંત. આપણે કાળ જાય 6 મહિના સમયમાં 600 જીવ સિદ્ધ થાય છે, બોલો એમ થતા થતા અનંત કાળ નીકળી જશે. પછી પણ અજ્ઞાની સંસારી મિત્યરસી જીવોની સંખ્યા વધારે રહી છે, ભ્રાંતિ માં રહેવા વાળા જીવોની સંખ્યા વધારે રહી. બોલો હવે આપણે આપણો નંબર લગાડીને નીકળવું છે કે બેક ટુ પેવેલિયન પાછી નિગોદમાં જઈને સંસાર વધારવો. આ ભાવ ખૂબ ખૂબ કિંમતી છે. આવી આ સંયોગો, આવી આત્મસિદ્ધિ, આત્માની સિદ્ધિ, આત્માની ખ્યાતિ, આત્માની પ્રસિદ્ધિ કરવા વાળી આ ગાથાઓ, આ જ્ઞાનીઓના હૃદયમાંથી નીકળેલી એક એક ગાથાઓ, વચનો લગાતાર તમે વિચાર કરો, એક ધારાએ કૃપાળુ દેવ જયારે લખવા બેઠા અને એક ધારાએ એક પછી એક ગાથા, એક પછી એક ગાથા, 142 ગાથા એક ધારાએ એક પછી એક નીકળી. બોલો ક્યાંથી આવી ગાથાઓ, ક્યાંથી આવ્યા વચનો, ક્યાંથી આવ્યા ભાવો, ક્યાંથી આવી આવી કથની. બોલો કેવું અંતરંગમાં સ્વરૂપનું બહુમાન, સ્વરૂપમાં રમણતા, સ્વરૂપનું એકત્વ, સ્વરૂપનું અહમ, સ્વરૂપમાં જ કેવો અંદરે આત્મા લીન હશે કે સ્વરૂપ 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 સિવાય બીજું કઈ નથી દેખાતું. આખું જગત એ જ્ઞાનીઓ માટે જ્ઞેય રૂપ છે, માત્ર સાક્ષી ભાવે જાણે. મોહ ભાવ કઈ હોય જ આહા હા, પ્રણતિ મોહ ભાવથી રહી થશે તો કેવી થશે, એ કેવી હશે પ્રણતિ જે મોહ ભાવથી રહી થશે, કેવી હશે અનુભૂતિ કે જે મોહ ભાવથી રહી. એક શુદ્ધાત્મા નું વેદન, એક આનંદ નું વેદન, એક શાંતિ નું વેદન, એક વિતરાગતા નું વેદન, સુખ નું વેદન, આનંદ શાંતિ ક્ષમા નું વેદન અંદર માં કરતી હશે, એ પ્રણતિ કેવી હશે, એ દશા કેવી હશે, એ અલૌકિક દશા, અપૂર્વ આનંદ. પૂર્વે ક્યારે પણ નહીં અનુભવેલો એવો આનંદ પ્રાપ્ત થાય છે મોહ ભાવ નો ક્ષય. મોહ ભાવ ક્ષય હોય જા અથવા હોય પ્રશાંત. કચરો પૂરો નીકળી ગયો યા તો કચરો નીચે બેસી ગયો, પાણી સ્વચ્છ છે. અને આપણા અંદર માં મિથ્યાત્વ નો કચરો પ્રણતિ માં હર સમય તો એ પ્રણતિ મલિન છે, હર સમય ની પ્રણતિ મલિન છે. કારણ કે મિથ્યાત્વ ના કચરા સાથે પ્રણતિ પ્રણમ. હવે મિથ્યાત્વ નો કચરો બેસી ગયો યા તો ક્ષય થઈ ગયો, મૂળ માંથી ઉખેડી ફેંક્યો છે એ મોહ ભાવ ને હવે અમે, એમ કુનકુન આચાર્ય દેવ કહે છે કે હવે કોઈ જ્ઞેય ભાવ કે હવે કોઈ ભાવક ભાવ અમારી અંદરમાં મિથ્યાત્વનો ભાવ ઉત્પન્ન નહીં કરાવી શકે, મોહનો ભાવ ઉત્પન્ન નહીં કરાવી શકે. એવી મૂળ માંથી પુરુષાર્થ પૂર્વક અમે મિથ્યાત્વની પ્રણતિને ઉખેડી ફેંકી. મોહ ભાવ ક્ષય હોય અજ્ઞા અથવા હોય પ્રશાંત, તે કહીએ જ્ઞાની દશા. હવે નરકમાં હોય, એક એક નરકમાં અસંખ્યાત નારકીઓ છે જે તમને દ્રષ્ટિ, એક એક પૃથ્વી અસંખ્યાત નારકીઓ, એક એક પૃથ્વીમાં તમને દ્રષ્ટિ નારકીઓ છે, જ્ઞાનીઓ છે, ધર્માત્મા છે, તીર્થંકર કર્મનો બંધ કરી રહ્યા છે, તીર્થંકર થઈને મોક્ષે જવા વાળા કેટલાય જીવ આજે નરકમાં છે, ક્ષણિક રાજા જેવા જીવ નરકમાં છે. સમજાય છે? જ્ઞાની દશા એ મોહ ભાવ નો ક્ષય થઈ, મોહ ભાવ ને મૂળ માંથી ઉખેડી ફેંક્યો છે, એટલે એવા જીવો જ ખરેખર જ્ઞાની છે. બાકીના બધા જીવો ભ્રાંતિમાં ભ્રમણામાં જીવી રહ્યા છે. આવી અદભુત 4 ગાથાનો આપણે આજે સ્વાધ્યાય કર્યો. હવે આપણે નેક્સ્ટ વીકમાં આત્મસિદ્ધિ શાસ્ત્રની છેલ્લી 3 ગાથા ઉપર સ્વાધ્યાય કરીને આપણે આ ગ્રંથ પૂરો કરશું. અને પછી દર બુધવારે એવો ભાવ છે કે આપણે હે પ્રભુ હે પ્રભુ છે, પછી જે પણ અમૂલ્ય તત્વ વિચાર છે, એ જે પણ કૃપાળુ દેવના જે પદો છે, કોઈક વાર પત્રો કોઈક વાર પદો, તો એમ કરીને દર બુધવારે આપણે કૃપાળુ દેવના પદો પત્રો નો સ્વાધ્યાય કરવા માટે હમણાં એવી ભાવના છે કે આપણે દર બુધવાર 8 થી 9 આપણે સમર્પિત રહીએ અને એક 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 આપણે પદોનો સ્વાધ્યાય પત્રોનો સ્વાધ્યાય આપણે કરીએ તો કૃપારૂદેવ ના જે પણ લેખન છે, એમની જે લેખની છે, એનાથી આપણે પરિચિત થઈએ, આપણી પરિણતિ પણ એ રીતે તૈયાર થાય અને જ્ઞાન વૈરાગ્યના ભાવથી આપણી પરિણતિ નું સિંચન થાય, શ્રદ્ધા દ્રઢ થાય, નિશંક થાય, નિર્ભય થાય, નિર્ભાર થાય, નિરપેક્ષ થાય, નિસંગ થાય, એવી મંગલ ભાવના સાથે આજે આપણે ચાર ગાથાનો સ્વાધ્યાય કર્યો. નેક્સ્ટ વીક આત્મસિદ્ધિ ગ્રંથનો સ્વાધ્યાય અંતિમ રહેશે, ત્રણ ગાથા છે, થોડુંક રિવિઝન કરશું અને સંપૂર્ણ આત્મસિદ્ધિ શાસ્ત્ર નો જે સાર છે એના ઉપર આપણે થોડી ચર્ચા કરશું. નિજ નિજી નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ, ઇસકે લિયે જિનવાન માત કો વંદના શત બાર હૈ. અને કાંતમય નિત્ય બોધિની દ્વાદશાંગી પરમકારી જીવાણી માતનો જય હો. અંબક્તોના અનંતકારી સમસ્ત જ્ઞાની ધર્માત્માઓનો જય હો. સત્ય સનાતન સહાનુભૂતિમય વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય. જય જિનેન્દ્ર.